જય જિનેન્દ્ર બધાને. આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાના ક્લાસ શરૂ કરીએ છીએ. બધા મંગલાચરણ માટે હાથ જોડી દે. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સવસાહૂણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદકુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ. જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાના અંતર્ગત આપણે જે પહેલો અધ્યાય છે, એ પહેલા અધ્યાયના છ પ્રકરણો છે, એ છે છ પ્રકરણોનો આપણો સ્વાધ્યાય પૂરો થયો. હવે આપણે એના બીજા અધ્યાયના પહેલા પ્રકરણ સાત તત્વ નવ પદાર્થ એની ચર્ચા આપણે આજથી શરૂ કરશું. જો આ એક આપણું એક માઇલસ્ટોન છે કે આપણે એક પહેલો આખો અધ્યાય આપણો પૂરો થયો. હવે આપણે એ પહેલો અધ્યાય જે પૂરો થયો એના પછી આપણે છ ક્લાસમાં એક એક અધ્યાયની સમરી એવી રીતના આપણે એક રિવિઝન પણ આપણે જોયું. આજથી આપણે આ નવો ટોપિક જોઈએ છે. આપણો ટોપિક શું છે? સાત તત્વ, નવ પદાર્થ અને મોક્ષ માર્ગ. એ મોક્ષ માર્ગમાં પછી દેવશાસ્ત્ર ગુરુ પંચ પરમેશ્વરી એનું આખું વર્ણન આમાં આવશે. આ આખા અધ્યાયનું એક હાઈ લેવલ સમરી જોઈએ ને કે આમાં શું શું આવશે. આ અધ્યાયમાં એકથી લઈને 25 નંબર ક્વેશ્ચન, એટલા આમાં 25 ક્વેશ્ચન્સ છે. એમાં સૌથી પહેલા સાત તત્વ, તત્વ કોને કહેવાય, સાત તત્વના નામ, એની પરિભાષા, પછી સાત તત્વમાં કયા હેય, ઉપાદેય અને જ્ઞેય તત્વો છે તેની વાત આવશે, પછી સાત તત્વમાં જીવ જે ભૂલ કરી રહ્યો છે અનાદિથી તેની ચર્ચા આવશે. એના પછી થોડોક ટોપિક ચેન્જ થાય છે. સાત તત્વની યથાર્થ શ્રદ્ધામાં દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા કેવી રીતના આવી જાય છે એમ કરીને ટોપિકમાં દેવશાસ્ત્ર ગુરુ એમનું વર્ણન શરૂ કરે છે. તો દેવશાસ્ત્ર ગુરુના વર્ણનમાં અરિયન ભગવાન, સિદ્ધ ભગવાન, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય અને સાધુ મુનિરાજ એ બધાનું સ્વરૂપ એકદમ ડિટેલમાં, પછી અરિયન ભગવાનના 46 ગુણ, સિદ્ધ ભગવાનના 8 ગુણ આદિ આદિનું બધું વર્ણન આમાં આવશે. અને એના પછી છેલ્લે ધર્મ કોને કહેવાય એમ કરીને આ પ્રકરણ પૂરું થાય છે. બરાબર, આ એક હાઈ લેવલ સમરી આપણે પહેલા જોઈ લઈએ તો શું આપણને એક આખું વિઝ્યુઅલાઇઝેશન આવે કે આ અધિકાર કેવી રીતના ફ્લો થવાનો છે. જો હવે આપણે ચેપ્ટર શરૂ કરીએ છીએ. અત્યાર સુધી આપણે શેની વાત કરી? આપણે વિશ્વ વ્યવસ્થાની વાત કરી, ખ્યાલ આવે છે ને? જો આપણે કયા કયા ચેપ્ટર અત્યાર સુધી થયા, દ્રવ્ય અધિકાર, ગુણ અધિકાર, પર્યાય અધિકાર, પછી ચાર અભાવ અધિકાર, ષટ કારક અધિકાર અને ઉપાદાન નિમિત્ત અધિકાર, આ છે છ અધિકાર અથવા છે છ સિદ્ધાંતો જે છે એ છે છ સિદ્ધાંતો વિશ્વના સામાન્ય સિદ્ધાંતો છે. એટલે દીઝ આર ધ બેઝિક પ્રિન્સિપલ્સ દેટ ઇઝ ગાઈડિંગ ધ યુનિવર્સ, ખ્યાલ આવે છે ને? આને આગમનો વિષય કહેવાય. આગમનો વિષય એટલે કે આ બધા સિદ્ધાંતો દરેકે દરેક દ્રવ્ય પર લાગુ પડે છે. આ જેટલા સિદ્ધાંતો આપણે જોયા એકથી છ પ્રકરણમાં, એ સિદ્ધાંતો દરેકે દરેક દ્રવ્ય પર લાગુ પડે છે અથવા તે સામાન્ય સિદ્ધાંતો છે, વિશેષ સિદ્ધાંતો નથી. વિશેષ સિદ્ધાંતો એટલે શું? કે જે ખાલી જીવ પર જ લાગુ પડે એમ નથી. આ બધા સામાન્ય સિદ્ધાંતો છે જે દરેક દ્રવ્ય પર લાગુ પડે છે. આ બધા સિદ્ધાંતો આપણને શું શીખાડે છે? કે આ હાઉ ઇઝ ધ યુનિવર્સ ફંક્શનિંગ, ખ્યાલ આવે છે ને? હાઉ ઇઝ ધ યુનિવર્સ ફંક્શનિંગ, વોટ ઇઝ ધ બેઝિક મેકેનિઝમ બાય વિચ ઓલ ધ સબસ્ટન્સીસ ઇન યુનિવર્સ આર એક્ટિંગ. તો આ પહેલા છ જે અધિકાર હતા એમાં જે સિદ્ધાંતો આપણે જોયા એ સામાન્ય સિદ્ધાંતો છે, દરેક દ્રવ્ય પર લાગુ પડે છે, અથવા તો ઇન શોર્ટ એ વિશ્વ વ્યવસ્થાનું વર્ણન કરે છે. ખ્યાલ આવ્યો? વિશ્વ વ્યવસ્થાનું વર્ણન કરે છે એટલે એ એક જનરલ સિદ્ધાંતો છે. એ તો ખાલી એક તમને બાઉન્ડ્રી લાઇન આપી દીધી, ખ્યાલ આવે છે ને, એક એક સિસ્ટમ આખી સેટ કરી દીધી. આખી આપણે એક સિસ્ટમ સેટ કરી દીધી કે દરેક દ્રવ્ય આ વિશ્વમાં આવી રીતના જ બિહેવ કરે છે. ખ્યાલ આવ્યો? દરેક દ્રવ્ય આ વિશ્વમાં આમ જ બિહેવ કરે છે એમ આખી સિસ્ટમ સેટ કરી દીધી. હવે એમાં આપણે પર્સનલાઇઝડ, અત્યાર સુધી શું હતું, જનરલાઇઝડ ડિસ્ક્રિપ્શન હતું, હવે એમાં આપણે પર્સનલાઇઝડ ચર્ચા કરવાની છે. પર્સનલાઇઝડ ચર્ચા એટલે કે હવે એમાં આપણે આપણી વાત કરવાની છે. અત્યાર સુધી શું વાત હતી કે આ જીવ છે, ઉદ્ગલ છે, ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકાશ દ્રવ્ય અને કાળ દ્રવ્ય, પણ હું કોણ છું, મને કયા સિદ્ધાંતોને કારણે અથવા મને કઈ ફિનોમિનલને કારણે મને દુઃખ સુખ આદિ થાય છે, ખ્યાલ આવે, એની ચર્ચા આપણે હજી સુધી કરી નથી. એ ચર્ચા આપણે હવે શરૂ કરવાની છે. ફરીથી શેની વાત હવે શરૂ કરશું આપણે? અત્યાર સુધી સાધારણ ચર્ચાઓ કરી છે, હવે આપણે જીવ વિશેષની ચર્ચા શરૂ કરશું. ખ્યાલ આવે છે? આ જે અધિકાર છે સાત તત્વનો, એમાં આપણે આપણી ચર્ચા કરશું. ઇન શોર્ટ, અત્યાર સુધી આપણે ખાલી એક સાધારણ વસ્તુઓ જોઈ, અત્યાર હવે આપણે આ જીવમાં, ઇન શોર્ટ આપણી આ અધિકારમાં આપણી ચર્ચા કરવાની છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો જો આ જીવ દ્રવ્ય જે છે, એ જીવ દ્રવ્ય વિશ્વમાં કેટલા છે? વિશ્વમાં અનંતાનંત જીવ દ્રવ્યો છે. ખ્યાલ આવે છે ને? વિશ્વમાં અનંતાનંત જીવ દ્રવ્યો છે અને એમાંથી અનંતા જીવો એ દુઃખી છે અને બીજા એવા અનંત જીવો છે જે સિદ્ધ દશાને પ્રાપ્ત થયા છે અને સુખી થઈ ગયા છે. ખ્યાલ આવ્યો? ફરીથી જોઈએ, આ વિશ્વમાં અનંત જીવો છે, એમાંથી અનંતા જીવો દુઃખી છે, અનંતમો ભાગ દુઃખી છે. ખ્યાલ આવે ને? અને એનો અમુક અનંત એ સિદ્ધ થઈ ગયા છે અને સુખી છે. તો જે જીવો દુઃખી છે એ દુઃખી શેને કારણે છે, અને જે જીવો સુખી થઈ ગયા તો એવું શું કર્યું એમણે કે સુખી થઈ ગયા? ખ્યાલ આવે છે કે નહીં? હવે હું આ સંસારમાં હજી પરિભ્રમણ કરી રહ્યો છું તો હું પણ દુઃખને ભોગવી રહ્યો છું, તો મારે આ દુઃખનો નાશ કરીને સુખી થવા માટે શું કરવું જોઈએ? મારે આ દુઃખનો નાશ કરીને સુખી થવા માટે શું કરવું જોઈએ? ખ્યાલ આવ્યો છે ને? આ સંસારમાં મને દુઃખનો અનુભવ થઈ રહ્યો છે અને દુઃખનો નાશ કરીને હું પણ સુખી થવા માંગુ છું, તો મારું પ્રયોજન શું છે? આ જીવનું પ્રયોજન, પ્રયોજન એટલે વોટ ઇઝ અવર પર્પસ, વોટ ઇઝ અવર પર્પસ, વોટ ઇઝ અવર નીડ, અવર પર્પસ ઓર અવર નીડ ઇઝ, અવર પર્પસ ઓર અવર નીડ ઇઝ સુખી થવું. ખ્યાલ આવે છે ને? દુઃખને દૂર કરવું અને સુખની પ્રાપ્તિ કરવી, વિશ્વના એટલે કે સંસારના, અરિયંત ભગવાનને છોડી દો અને સિદ્ધ ભગવાનને છોડી દો, એના સિવાય સંસારના જેટલા પણ જીવો છે એ બધા જ જીવો દુઃખ દૂર કરવા માંગે છે અને સુખની પ્રાપ્તિ કરવા માંગે છે. ખ્યાલ આવ્યો? વિશ્વના બધા જ જીવો દુઃખ દૂર કરવા માંગે છે અને સુખની પ્રાપ્તિ કરવા માંગે છે. જો આ આપણે ખાલી અત્યારના બેકગ્રાઉન્ડ બનાવીએ છીએ, પછી એને તત્વ સાથે જોડશું. ખ્યાલ આવે છે કે નહીં? તો પહેલા બેકગ્રાઉન્ડ તો સાંભળી લો. તો દરેક જીવનું પ્રયોજન શું છે? દુઃખ દૂર કરવું અને સુખી થવું, બરાબર? તો એવી કઈ વસ્તુ છે જે સિદ્ધ ભગવાને કરી જેનાથી એમનું દુઃખ દૂર થયું અને સુખી થઈ ગયા? ऐसी कौन सी चीज है जो सिद्ध भगवान ने की जिससे उनका दुख दूर हो गया और वो सुखी हो गए। एवी वस्तुओ के जेने जानी ने, जेने बराबर समझी ने आ जीव पोतानु दुख दूर करी शके छे अने सुखनी प्राप्ति करी शके छे, एवी वस्तु ने प्रयोजनभूत तत्व कहे छे। प्रयोजनभूत तत्व शू छे? फरीथी जो जीव नु प्रयोजन छे सुखी थवू, दुख ने दूर करवू अने सुखनी प्राप्ति करवी। तो एवी कई मोस्ट एसेंशियल वस्तुओ छे जेने जाणीने जेने समझीने जीव पोतानु दुख दूर करी शके छे अने सुखनी प्राप्ति करी शके छे। एवी कई वस्तु छे जेने जाणीने अने समझीने जीव पोतानु दुख दूर करी शके छे अने सुखनी प्राप्ति करी शके छे? दोज मोस्ट एसेंशियल वस्तुओ आर कॉल्ड प्रयोजनभूत तत्व। ख्याल आवे छे? प्रयोजनभूत तत्व शू छे? दोज मोस्ट एसेंशियल थिंग्स के जेने कारणे दुख दूर थई अने सुखनी प्राप्ति थई शके तेने प्रयोजनभूत तत्व कहे छे। एवा प्रयोजनभूत तत्व आ विश्वमां केटला छे? के सात छे। एवा प्रयोजनभूत तत्व आ विश्वमां केटला छे? सात छे। ख्याल आवे ने? तो सात तत्व शू छे? आज सात तत्व जे टॉपिक नो आपणे स्वाध्याय करीए छे, जो सात तत्व कहीए के नव पदार्थ कहीए एक ज वस्तु छे, एनु डिटेलिंग आपणे करशुं थोड़ी वारमां। तो जो एवा कया तत्वो छे अथवा एवा कया मोस्ट एसेंशियल वस्तुओ छे जेने जाणीने हुं मारुं दुख दूर करी शकुं छुं, तो एने प्रयोजनभूत तत्व कहे छे। ख्याल आव्यो? तो जो आपणे बेसिक एक फाउंडेशन बनाव्युं, हवे आपणे जरा तत्व शुं छे समजीए। जो तत्व एटले शुं? तत्व कोने कहे छे? तत्व छे ने शब्द कदाच आपणने थोड़ोक अघरो लागे, पण एनो मीनिंग बहु सिम्पल छे। एनो मीनिंग बहु सिम्पल छे। आपणे ओला सात तत्वना नाम ने बधुं आपणने कदाच खबर भी होय ने, तो जराक एने एक साइड मूकी दो। अहींया आपणे बेसिक थी शुरू करीए। तत्व, तत्व शब्दनो मतलब शुं? जो आ तत्व शब्दनो मतलब शुं? तत् प्लस त्व, तत् प्लस त्व। तत् एटले, तत् एटले दैट, जे इंग्लिश में आपणे कहीए ने धीस दैट। ख्याल आवे छे के नहीं? तो तत् एटले शू? दैट, एज सिम्पल एज दैट, एज सिम्पल एज दैट। तत् एटले ते, तत् एटले जे कॉन्टेक्स्ट में आपणे जे वस्तुनी वात करी रह्या छे, तो तत् एटले ए वस्तु। ख्याल आव्यो के नहीं? तत् एटले जे आपणी कॉन्टेक्स्ट्युअल वात चाली रही छे, ए कॉन्टेक्स्ट्युअल वातमां तत् एटले दैट। जेवी रीतना सपोज आपणे वात करता होय अग्निनी, अग्नि आग, तो अग्निने तत् कहीए, दैट। तो तत् प्लस त्व, त्व एटले एनो स्वभाव, एनू स्वरूप। तत् एटले दैट, त्व एटले एनू स्वरूप। तो तत्व एटले शू? के वॉट एवर कॉन्टेक्स्ट्युअल वस्तु आपणे वात करी रह्या छे एनू स्वरूप, एनो स्वभाव। ख्याल आव्यो के नहीं? तो सपोज आपणे अग्निनी वात करी रह्या होय अने आपणे अग्निने तत् कहीए, तो तत्त्व एटले अग्निनो स्वभाव। अग्निनो स्वभाव केवो छे? गरम छे, ज्वलनशील छे, इट इज बर्निंग अने इट इज हॉट अने इट इज इल्युमिनेटिंग, एनाथी प्रकाश आवे छे। ख्याल आवे छे के नहीं? आ बधा अग्निना स्वभाव छे के नहीं? तो अग्निनु तत्व एटले शू? के गरमी, प्रकाश अने ज्वलनशीलता, आ अग्निनु तत्व छे, अग्निनो स्वभाव। ख्याल आवे के नहीं? जेवी रीतना हवे साकर लईए, तो साकर एनो स्वभाव शू छे? मिठाश। एनो स्वभाव बीजो शू छे? કે ભાઈ જેવી જેવી જે જાતની સાકર હોય, ક્રિસ્ટલાઇન સાકર હોય, તો એનો ક્રિસ્ટલ નેચર એનો વ્હાઈટ કલર આદિ અથવા બ્રાઉન કલર ખ્યાલ આવે છે ને, એનો પાવડર નેચર, જો પાવડર શુગર હોય તો જેવો જેનો સ્વભાવ એને એનું તત્વ કહેવાય છે. આટલું સિમ્પલ બધાને ખ્યાલ આવ્યું કે નહીં? આમાં તત્વમાં વધારે ઇમેજિન નથી કરવાનું, જેવો જે પદાર્થ છે એ પદાર્થનો સ્વભાવ, જેવો જે પદાર્થ છે એ પદાર્થનો સ્વભાવ એટલે તત્વ. જો આપણે અહીંયાથી વાંચીએ ફર્સ્ટ ક્વેશ્ચન, તત્વ એટલે શું? ઉત્તર, તત્ શબ્દ છે તે, યત શબ્દની અપેક્ષા સહિત છે. તેથી જેનું પ્રકરણ હોય એટલે કે જેની વાત ચાલતી હોય, જે કોન્ટેક્સ્ટમાં આપણે વાત કરી રહ્યા છે, તો જેનું પ્રકરણ હોય તેને તત્ કહીએ છીએ. બરાબર, સિમ્પલ. અને જેનો જે ભાવ અર્થાત સ્વરૂપ છે તેને તત્વ જાણવું, એટલે કે જે પદાર્થની આપણે વાત કરી રહ્યા છે એ પદાર્થનું સ્વરૂપ, એ પદાર્થનો સ્વભાવ, તેને કહેવાય છે તત્વ. આ ખ્યાલ આવ્યો કે નહીં? જે પદાર્થનું સ્વરૂપ, જેવી રીતના સમજો, હવે આપણે છ દ્રવ્ય જે શીખ્યા ને પહેલા દ્રવ્ય અધિકારમાં, કયા છ દ્રવ્ય શીખ્યા? તો જીવ, ઉદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. બરાબર, તો જીવ પદાર્થ લઈએ, તો જીવ પદાર્થની જો વાત કરતા હોઈએ અને એને તત કહીએ, એને તત વસ્તુ, દેટ વસ્તુ, આપણે બહુ નાના સ્કૂલમાં હતા ને તો આપણને ઓલું એક આપણી ઇંગ્લિશની બુકમાં કે ગુજરાતીની બુકમાં આમ પિક્ચર ડ્રો કરેલું હોય, તો એક છોકરો હોય રામ અને છોકરી હોય સીતા. બરાબર, પછી રામ ત્યાં આંગળી કરીને બતાવે, શું બતાવે? કે તે સીતા છે, દેટ ઇઝ સીતા. ખ્યાલ આવે છે ને? એવું બધું આપણે નાનપણમાં એકદમ આઈ થિંક ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં કેવી રીતના આવતું હશે, બસ એવી જ રીતે આપણને આ ફર્સ્ટ સ્ટાન્ડર્ડની વસ્તુ શીખાડે છે. એમ સમજો કે દેટ ઇઝ જીવ, તે જીવ છે. એટલે તત, જેવી રીતના આપણે ગુજરાતીમાં કહીએ તે, ઇંગ્લિશમાં કહેવાય દેટ, હિન્દીમાં કહેવાય વો, કહેવાય ને વો અથવા વહ, એવી રીતના સંસ્કૃતમાં કહેવાય તત. તત સીતા, હા એ સીતા છે. ખ્યાલ આવે? આટલું સિમ્પલ. ઓકે, તો તત તો ક્લિયર થયું. હવે એનો સ્વભાવ, જે પદાર્થની વાત ચાલે છે એનો સ્વભાવ, એનો નેચર, કોઈ હ્યુમન હોય, સીતાની વાત કરતા હોય, રામની વાત કરતા હોય, તો એમનો સ્વભાવ, એમનો નેચર, અને કોઈ પદાર્થની વાત કરતા હોય તો પદાર્થનું વાસ્તવિક સ્વરૂપ. ખ્યાલ આવ્યો કે નહીં? પદાર્થનું વાસ્તવિક સ્વરૂપ એને કહેવાય ત્વ, તો તત્વ. હા, તો જો જેનું પ્રકરણ હોય તેને તત કહીએ છીએ, અને જેનો જે ભાવ અર્થાત સ્વરૂપ તેને તત્વ જાણવું. જો આ એમ સમજો કે આ ફર્સ્ટ સ્ટાન્ડર્ડની વાત આપણે કરીએ, આટલું સિમ્પલ જ વિચાર કરો, આનાથી બહુ કોમ્પ્લિકેટેડ વિચાર ન કરતા, તો તત્વ કેટલું ઇઝીલી સમજાઈ જાય છે. જે પદાર્થ તે તત, અને એનું સ્વરૂપ એટલે ત્વ. બરાબર, હવે આગળ. કારણ કે જો અહીંયા શું કહે છે, કારણ કે તસ્ય ભાવસ તત્વમ, તસ્ય ભાવસ તત્વમ, તેનો ભાવ એ તત્વ છે. તસ્ય એટલે તે, ભાવ એટલે સ્વભાવ, તત્વમ જે પદાર્થની વાત ચાલે છે તે પદાર્થનો સ્વભાવ તે તત્વ, એવો તત્વ શબ્દનો સમાસ છે. એટલે કે તત્વ શબ્દનો આટલો મીનિંગ છે. બરાબર, આટલું ખ્યાલ આવ્યું? તત્વ કોને કહેવાય? તત્વ કોને કહેવાય? જે પદાર્થની વાત ચાલી રહી છે તે પદાર્થનું સાચો સ્વભાવ, તે પદાર્થનું સાચું સ્વરૂપ, એને કહેવાય તત્વ. મોક્ષમાર્ગ પ્રકાશક, ગુજરાતી આવૃત્તિ, પાન નંબર 311. હવે જો આગળ વધીએ, સેકન્ડ પોઈન્ટ, તત્વ શબ્દનો અર્થ તત્પણું તેપણું થાય છે. તત્વ એનો તત્વનો મીનિંગ શું છે? તત્પણું અથવા તેપણું. દરેક વસ્તુને તત્વને સ્વરૂપથી તત્પણું છે અને પરરૂપથી તત્પણું નથી. જો આપણે આની પહેલા જે મારા ખ્યાલથી ચાર અભાવનો પ્રકરણ હતું કે ક્યાં હતું, ચાર અભાવની જો પર્યાયમાં છે, પર્યાયમાં ક્વેશ્ચન નંબર 308 પેજ નંબર 109 એકદમ છેલ્લે છેલ્લે સ્વચતુષ્ટય અને પરચતુષ્ટયની વાત આપણે કરી, બરાબર. એટલે કે દરેક દ્રવ્યની સત્તા શું છે કે એનું દ્રવ્ય, એના ગુણો અને એની પર્યાય, બરાબર. દરેક દ્રવ્યનું સત્તા, એની બાઉન્ડ્રી ક્યાં સુધી છે કે એનું દ્રવ્ય, એના ગુણો અને એની પર્યાયો. તો વસ્તુનું સ્વરૂપ કેટલું થયું કે એના દ્રવ્ય ગુણ પર્યાય એ એનું વસ્તુનું સ્વરૂપ, બરાબર. તો જે વસ્તુનો જેવો સ્વભાવ છે એ સ્વભાવ પોતાથી તો તત્પણું એટલે છે અને બીજાથી અતત્પણું એટલે નથી. ફોર એક્ઝામ્પલ, આપણે એક બાજુ અગ્નિ લઈએ અને એક બાજુ પાણી લઈએ. અગ્નિનો સ્વભાવ કેવો છે? ઉષ્ણ છે. અગ્નિની પર્યાય કેવી હોય? અગ્નિ એટલે આગ. એ આગનો ગુણ કેવો કયો છે? ઉષ્ણ. અને એની પર્યાય એટલે વર્તમાનમાં ક્યારે પણ અગ્નિને ટચ કરો તો દાજી જવાય કે નહીં? દાજી જવાય, બરાબર. તો અગ્નિના દ્રવ્ય ગુણ પર્યાય એનું તત્પણું છે. એટલે કે અગ્નિનો સ્વભાવ ઉષ્ણપણે છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે પાણીનો સ્વભાવ કેવો છે? પાણીનો સ્વભાવ શીતળ છે, ઠંડો છે. અગ્નિ પર પાણી નાખીએ તો અગ્નિ બુજાઈ જાય. ખ્યાલ આવ્યો કે નહીં? તો પાણીનો સ્વભાવ પાણીના દ્રવ્ય ગુણ પર્યાય અનુસાર છે. અગ્નિનો સ્વભાવ અગ્નિના દ્રવ્ય ગુણ પર્યાય અનુસાર છે, બરાબર. એક બાજુ એક સ્ક્વેર બનાવો, એની અંદર અગ્નિ એના દ્રવ્ય ગુણ અને પર્યાય, અને બીજું સ્ક્વેર બનાવો પાણી એના દ્રવ્ય ગુણ અને પર્યાય. આ બે સ્ક્વેર જુદા જુદા છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો અગ્નિના ઉષ્ણપણાનો પાણીમાં અભાવ છે. ચાર અભાવ આપણે જોયા ને, અત્યંત અભાવ છે. અગ્નિના ઉષ્ણપણાનો પાણીમાં અભાવ અને પાણીના શીતળપણાનો અગ્નિમાં અભાવ, બરાબર છે કે નહીં? અગ્નિનો ઉષ્ણ સ્વભાવ છે અને પાણીનો શીતળ સ્વભાવ છે. તો આપણે ઊંધી રીતે પણ કહી શકીએ ને કે અગ્નિનો શીતળ સ્વભાવ નથી અને પાણીનો ઉષ્ણ સ્વભાવ નથી, બરાબર. અગ્નિનો ઉષ્ણ સ્વભાવ છે તો પાણીનો ઉષ્ણ સ્વભાવ નથી. પાણી ગરમ નથી, પાણી ઠંડુ છે તો અગ્નિ ઠંડી નથી. ખ્યાલ આવ્યો કે નહીં? બસ એ જ વસ્તુ અહીંયા કહે છે કે દરેક વસ્તુને તત્વને સ્વરૂપથી તત્પણું છે. એટલે કે વિશ્વના જેટલા પણ પદાર્થ છે એ વિશ્વના બધા જ પદાર્થ પોતાના સ્વરૂપ પ્રમાણે એનો સ્વભાવ છે અને પરરૂપ પ્રમાણે એનો સ્વભાવ નથી. તત્પણું, તત્નો મીનિંગ આપણે શું કીધું હતું? તત એટલે ધેટ, બરાબર. તત એટલે ધેટ, પણું પણું એટલે સ્વભાવ. તો જે પદાર્થની વાત કરીએ છીએ એ પદાર્થ એ રૂપે છે, પર રૂપે નથી, બરાબર. જે આપણે એ પણ જોયું હતું ને મહાસિદ્ધાંત કે એક દ્રવ્ય અન્ય દ્રવ્ય રૂપે પરિણમી શકતું નથી, એક દ્રવ્ય અન્ય દ્રવ્ય રૂપે પરિણમી શકતું નથી. માટે એક દ્રવ્ય પોતા રૂપે છે અને પર રૂપે નથી, બરાબર. જો આ આપણે હજી જનરલ સિદ્ધાંતોની જ વાત કરીએ છીએ, ધ્યાન રાખજો. જે આપણે આપણા આત્માની વાત કરવાની હતી આ જનરલ સિદ્ધાંત સમજી જશું તો આપણા આત્મા પર લઈ આવશું. કેવી રીતના લાવશું? કે જો તત્વમાં શું જોયું? જે વસ્તુનો જેવો સ્વભાવ છે તેને તત્વ કહેવાય છે અને તે તત્વનો સ્વરૂપે અસ્થિ, સ્વરૂપે તત્પણું છે અને પરરૂપે અતત્પણું છે. એટલે કે જીવનો જેવો સ્વભાવ તેને કહેવાય જીવ તત્વ. ખ્યાલ આવે છે કે નહીં? અને પુદ્ગલનો જેવો સ્વભાવ તેને કહેવાય અજીવ તત્વ. જીવનો જેવો સ્વભાવ તે જીવ તત્વ, પુદ્ગલનો જેવો સ્વભાવ તે અજીવ તત્વ. તો જીવ જીવપણે છે અને પુદ્ગલપણે નથી. એટલે જીવ તત્વ જીવતત્વપણે તત્વ છે અને અજીવપણે અતત્વ છે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે હું આ શરીર રૂપે નથી અને આ શરીર મારા રૂપે નથી. ખ્યાલ આવે ને? જો આવી રીતના આપણે સિદ્ધાંતને અપ્લાય કરશું, આપણે પહેલા સિદ્ધાંત જોઈ લઈએ. જો સેકન્ડ પોઈન્ટ, તત્વ શબ્દનો અર્થ તત્પણું એટલે કે તેપણું થાય છે. દરેક વસ્તુને તત્વને સ્વરૂપથી તત્પણું છે અને પરરૂપથી અતત્પણું છે. દરેકે દરેક વિશ્વની જે વસ્તુઓ છે એ વસ્તુઓ પોતાના સ્વભાવથી તે રૂપે છે અને પરદ્રવ્યના સ્વભાવ રૂપે નથી. બરાબર? જીવ વસ્તુ હોવાથી તેને પોતાના સ્વરૂપથી તત્પણું છે અને પરના સ્વરૂપથી અતત્પણું છે. જોયું? આ જોયું જે આપણે સિદ્ધાંત હમણાં જોઈ લીધો એ જ અહીંયા ફરીથી કહે છે કે જીવ દ્રવ્ય જે છે એ જીવ દ્રવ્ય પોતા રૂપે છે અને પર રૂપે નથી. બરાબર? આગળ જોઈએ. ચાલો જો જીવ ચૈતન્ય સ્વરૂપ હોવાથી તે જ્ઞાતા છે. જીવનો સ્વરૂપ કેવો છે? જીવનો સ્વભાવ જો જેવી રીતના અગ્નિમાં ઉષ્ણતા છે, ઝેરમાં ઝેરીપણું છે. ખ્યાલ આવે છે કે નહીં? જેવી રીતના સોનામાં એની ચમક છે, સોનાનો ગોલ્ડન કલર હોય ને એની ચમક કેવી હોય એ એનું સ્વરૂપ છે. એવી રીતના જીવનું સ્વરૂપ શું? જીવનું મુખ્ય લક્ષણ શું છે? જીવનું મુખ્ય લક્ષણ છે ઉપયોગ અથવા જ્ઞાન દર્શનનો સ્વભાવ. ખ્યાલ આવે? ચૈતન્ય સ્વરૂપ, જીવનું ચેતના, જીવનું ચૈતન્ય સ્વરૂપ તે તેનું જીવનું લક્ષણ છે. તો જીવ ચૈતન્ય સ્વરૂપ હોવાથી જ્ઞાતા છે. એટલે જીવનું સ્વરૂપ શું છે? જાણવા દેખવાનું જીવનું સ્વરૂપ છે. તો જાણવા દેખવાનું જીવનું સ્વરૂપ છે તો જીવ જાણે છે અને દેખે. બરાબર? એવો જીવનો સ્વભાવ. અને અન્ય દ્રવ્ય સોરી અન્ય સર્વ વસ્તુઓ જ્ઞેય છે. હવે જો જીવ જાણે છે તો કોને જાણે છે? કે જે વિશ્વની બધી જ વસ્તુઓ છે તેને જાણે છે. તો એ બધી વસ્તુઓ શું છે? જ્ઞેય છે. જ્ઞેય એટલે જે આપણા જ્ઞાનમાં જણાય તેને જ્ઞેય કહેવાય. ખ્યાલ આવ્યો કે નહીં? તો જીવ માં જ્ઞાન છે માટે તે જાણે છે અને અન્ય પદાર્થો તે જ્ઞેય છે માટે એ જણાય છે. આગળ, તેથી જીવ બીજા સર્વ પદાર્થોથી તદ્દન ભિન્ન છે. હવે જીવનો જે જાણવા દેખવાનો સ્વભાવ છે તો તે જીવમાં જ છે, અન્ય પદાર્થમાં નથી. જેવી રીતના સમજો આ પેન છે, આ પેનને હું જાણું છું, આ પેનને તમે જાણો છો. ખ્યાલ આવે છે કે નહીં? તો આ પેન કઈ તમારા જ્ઞાનમાં ઘૂસી જાય છે? આ પેન મારા જ્ઞાનમાં ઘૂસી જાય છે? નથી ઘૂસતી. એ પેન પેનની જગ્યાએ જ છે. ત્યાં રહેવા છતાં દરેકે દરેક જીવ, હું તમે બધા જ જીવો, પોતાના જ્ઞાનની શક્તિથી તેને જાણી લઈએ છે. જાણી લઈએ છે કે નહીં? તો જીવની એ શક્તિ છે ને, એ જ્ઞાનની શક્તિ કોની છે? જીવની શક્તિ છે. તો એ શક્તિ જીવમાં જ છે અને અન્ય પદાર્થોમાં નથી. માટે એવી જાણવાની શક્તિને કારણે જીવ પદાર્થ અન્ય સર્વ પદાર્થથી જુદો છે. અરે, મારો જીવ હું અને તમારો જીવ તમે, મારું ને તમારું જ્ઞાન પણ ભિન્ન છે કે નહીં? તો મારું જ્ઞાન મારી પાસે, તમારું જ્ઞાન તમારી પાસે. ખ્યાલ આવે છે ને? જ્યારે કોઈ બીમાર વ્યક્તિ હોય, કોઈ દર્દી હોય અને ડોક્ટર પાસે જઈએ તો ડોક્ટર શું પૂછે? કે ભાઈ શું થયું? પૂછે ને શું થયું? તો આપણે કહીએ ડોક્ટર સાહેબ બહુ દુખે છે. તો ઈ શું પૂછે? ક્યાં દુખે છે? કેમ? એની પાસે પણ જ્ઞાન છે ને, એને જાણી લેવું જોઈએ. હા, એની પાસે પણ જ્ઞાન છે ને, એને જાણી લેવું જોઈએ. પણ ના, એનું જ્ઞાન એની પાસે, મારું જ્ઞાન મારી પાસે, મને જે દુખાવો થાય છે, સમજો પેટમાં દુખે છે કે માથું દુખે છે કે ગમે તે, તો એ દુખાવાનો અનુભવ કોને થાય છે? મને જ થાય છે, ડોક્ટરને નથી થતો. ખ્યાલ આવે છે ને? ડોક્ટરને મારા દુખાવાનો અનુભવ નથી થતો. કેમ? કેમ કે મારું જ્ઞાન જુદું છે અને એનું જ્ઞાન જુદું છે. ખ્યાલ આવ્યો કે નહીં? એવી જ રીતે વિશ્વના દરેકે દરેક જીવનું જ્ઞાન, એની જાણવાની શક્તિ જુદી જુદી છે. માટે જીવ પદાર્થ એટલે કે હું આ વિશ્વના બધા જ પદાર્થોથી તદ્દન જુદો છું. ખ્યાલ આવ્યો કે નહીં? જો આનાથી બહુ એક ઇમ્પોર્ટન્ટ કોરોલરી નીકળી, ધ્યાન આપજો. ઇમ્પોર્ટન્ટ કોરોલરી શું છે? કે આ વિશ્વમાં પદાર્થો કેટલા છે? આ વિશ્વમાં પદાર્થો કેટલા છે? અનંતાનંત પદાર્થો છે. આપણે જોયું હતું ને, જીવ અનંત છે, પુદ્ગલ એનાથી અનંત છે, ધર્મ અધર્મ અને આકાશ એક 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 છે, અને કાળ દ્રવ્ય અસંખ્યાત છે. બરાબર? તો આમાંથી હું કેટલા? આમ આ બધા પદાર્થોમાંથી હું કેટલા? કે ચલો, ધર્મ અધર્મ આકાશ તો એક એક છે ને, મારાથી જુદા છે, કાળ દ્રવ્ય મારાથી જુદો છે, પણ આ શરીર તો હું છું કે નહીં? કે ના, એ તો પુદ્ગલ દ્રવ્ય છે અને તું જીવ દ્રવ્ય છો. તો અચ્છા, એ પણ હું નથી. પણ વિશ્વમાં જીવ તો અનંત છે કે નહીં? તો હું ને બધા અનંત જીવો તો સરખા કે નહીં? કે હા, સરખા પણ જુદા જુદા. ખ્યાલ આવ્યો ને? સરખા પણ જુદા જુદા. મારું જીવ દ્રવ્ય મારી પાસે છે, સિદ્ધ ભગવાનનું જીવ દ્રવ્ય એમની પાસે છે, મારું જ્ઞાન મારી પાસે છે, સિદ્ધ ભગવાનનું જ્ઞાન એમની પાસે છે. જો એવું ન હોય તો મહાવીર ભગવાનને જે લોકાલોક જણાય છે એ મને પણ જણાવવા જોઈએ. કેમ? કેમ કે અમારું જ્ઞાન સેમ થઈ જાય. પણ ના, એવું નથી. ખ્યાલ આવ્યો કે નહીં? દરેકે દરેક જીવ દ્રવ્યનું જ્ઞાન જુદું જુદું. આનાથી ઇમ્પોર્ટન્ટ કોરોલરી શું નીકળી? કે આખા વિશ્વમાં હું એક જુદો પદાર્થ છું અને મારા સિવાયના, જો ધ્યાન આપજો, આખા વિશ્વમાં હું એક જુદો પદાર્થ છું અને મારા સિવાયના અનંત અનંત પૂતગલો, ધર્મ અધર્મ આકાશ કાળ તો જુદા છે જ, પણ મારા સિવાયના જીવ દ્રવ્ય પણ બધા જુદા છે. ખ્યાલ આવ્યો કે નહીં? હું એક બાજુ અને વિશ્વના બાકી બધા જ દ્રવ્ય, ઇન્કલુડિંગ અધર જીવ, બધા જ પૂતગલો, ધર્મ અધર્મ આકાશ કાળ, બધા જ બીજી બાજુ. આ ખ્યાલ આવ્યો કે નહીં? ફરીથી, આખા જ વિશ્વમાં જેટલા અનંતાનંત દ્રવ્યો છે, એ અનંતાનંત દ્રવ્યોમાંથી પોતાને એક બાજુ રાખો, હું એક બાજુ, આ બાકી બધા મારા માટે અજી. ફરી, હું કોણ છું? હું મારો જીવ દ્રવ્ય છું. બરાબર? હું જીવ છું, હું જીવ છું. મહાવીર ભગવાન પણ જીવ જ છે. મહાવીર ભગવાન પણ જીવ છે ને, હવે સિદ્ધ થઈ ગયા, પણ એમનું જ્ઞાન જુદું છે અને મારું જ્ઞાન જુદું છે. એમના જ્ઞાનનો મને કઈ ફાયદો થાય છે? હા, એ જે દિવ્ય ધ્વનિમાં એમણે ઉપદેશ આપ્યો હતો, એ ઉપદેશ એમણે મહાકૃપા કરીને મને આપ્યો, અને મારા અનંત પુણ્યના ઉદયે મને એ અત્યાર સુધી પણ પ્રાપ્ત થયો, કુનકુંદ આચાર્ય આદિ, કાન ગુરુદેવ આદિના માધ્યમથી. ખ્યાલ આવ્યો ને? તો મારા એટલા અહો પુણ્ય અને એમનો મારા પર અનંતાનંત કૃપા છે. અનંતાનંત કૃપા હોવા છતાં મહાવીર ભગવાન, ગૌતમ ગણધર, કુનકુંદ આચાર્ય દેવ, ગુરુદેવશ્રી, આ બધા તો જુદા જીવ દ્રવ્ય છે કે નહીં? એમના જ્ઞાન દર્શન આદિ ગુણો જુદા છે અને મારા જ્ઞાન દર્શન આદિ ગુણો જુદા છે. માટે હું એક બાજુ છું, હું જીવ દ્રવ્ય, હું એક બાજુ, અને મારા સિવાયના બધા જ દ્રવ્ય, આ બધા જ દ્રવ્ય મારાથી તો જુદા છે ને, મારાથી જુદા છે અને હું જીવ છું, માટે એ મારા માટે અજીવ છે. ખ્યાલ આવ્યો કે નહીં? ખરેખર વિશ્વના અનંત જીવો અજીવ નથી, ખરેખર તો જીવ જ છે, પણ મારા માટે અજીવ છે. આ પર્સ્પેક્ટિવ ખ્યાલમાં આવે છે કે નહીં? કયા એંગલ થી વાત ચાલે છે, કયા નહીં થી વાત ચાલે છે, કઈ બોલવાની શૈલી છે, એ ખ્યાલમાં આવે છે કે નહીં? વિશ્વમાં દ્રવ્ય અપેક્ષાએ, પેલા છ દ્રવ્ય આપણે જોયા હતા ને, દ્રવ્ય અપેક્ષાએ વિશ્વમાં અનંત જીવો છે, પણ તત્વ અપેક્ષાએ વિશ્વમાં હું એકલો જ જીવ તત્વ છું. ફરીથી દ્રવ્ય શું છે? દ્રવ્ય એક સાધારણ ચર્ચા છે, એક સામાન્ય વિશ્વ વ્યવસ્થા છે. અને તત્વ શું છે? એક પર્સનલાઇઝડ ચર્ચા છે, એ મારા બેનિફિટની વાત છે. ખ્યાલ આવે છે કે નહીં? તો વિશ્વમાં દ્રવ્ય કેટલા? અનંત. એ અનંતમાં જીવ કેટલા? અનંત. વિશ્વમાં તત્વ કેટલા? અનંત. ખ્યાલ આવે? જીવ પણ તત્વ છે, અજીવ પણ તત્વ છે, બધા જ તત્વ છે. પણ એ તત્વમાં હું જીવ તત્વ કેટલા? તો એક. અનંત જીવ તત્વ નથી, હું એક જીવ તત્વ છું. ખ્યાલ આવે છે કે નહીં? તો જો શું કે છે, જીવ થર્ડ લાઈન પોતાથી, સોરી સેકન્ડ લાઈન, તેથી જીવ બીજા સર્વ પદાર્થોથી તદ્દન ભિન્ન છે. તદ્દન ભિન્ન છે. જીવ પોતાથી તત્ હોવાથી તેનું જ્ઞાન તેને પોતાથી થાય છે, અને જીવ પરથી અતત હોવાથી જીવને પરથી જ્ઞાન થઈ શકે નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? વિશ્વના કોઈ પણ પદાર્થ, માઉસ છે, એ માઉસથી મને જ્ઞાન થતું નથી, જીવના જ્ઞાનથી જીવને જ્ઞાન થાય છે. એ માઉસ તો અજીવ તત્વ છે, અને આ કોણ છે? જીવ તત્વ છે. જીવનો સ્વભાવ જ્ઞાન દર્શન સ્વભાવ છે, અને માઉસનો સ્વભાવ સ્પર્શ રસ ગંધ વર્ણ એવો પૂદગલ સ્વભાવ છે. આ જીવ પોતાના સ્વભાવથી પોતે છે, પૂદગલ પોતાના સ્વભાવથી પોતે છે. ખ્યાલ આવે છે ને? જીવમાં પૂદગલના સ્પર્શ રસ ગંધ વર્ણ આવી જતા નથી, અને પૂદગલમાં જીવના જ્ઞાન દર્શન ગુણો આવી જતા નથી. તો જીવ પોતાથી તત્ છે, અને પરથી અતત. ખ્યાલ આવે? એટલે કે જીવમાં તેના જ્ઞાન દર્શન આદિ ગુણો છે, અને પૂદગલના સ્પર્શ રસ આદિ ગુણો નથી. આપણે કહીએ ને કે ભાઈ આ મારું ઘર છે, અને પેલું સામેવાળું મારું ઘર નથી. ખ્યાલ આવ્યો કે નહીં? એવી જ રીતે આ જીવ દ્રવ્ય એ મારું દ્રવ્ય છે, અને આમાં રહેલા જ્ઞાન દર્શન આદિ ગુણો તે મારા ગુણો છે, અને આ કમ્પ્યુટર છે એના સ્પર્શ રસ ગંધ વર્ણ આદિ ગુણો તે મારા ગુણો નથી. ખ્યાલ આવે છે કે નહીં? ચાલો આગળ. જીવ પરથી અતત હોવાથી જીવને પરથી જ્ઞાન થઈ શકે નહીં. આપણે જોયું હતું ને હમણાં કે મહાવીર ભગવાન તે જુદા જીવ છે, એમને લોકાલોક જણાય છે, અને હું જુદો જીવ છું, મને લોકાલોક શું? આ રૂમની બહારનું કંઈ જણાતું નથી. કેમ નથી જણાતું? કેમ કે મારું જ્ઞાન તે જુદું જ્ઞાન છે, અને એમનું દિવ્ય જ્ઞાન તે જુદું જ્ઞાન છે. ખ્યાલ આવ્યો કે નહીં? એમની દિવ્યતાને પ્રાપ્ત કરી ચૂક્યા છે, અને હું પ્રાપ્ત કરવાની કોશિશ કરું છું. તો એમના જેવું દિવ્ય જ્ઞાન મને ડાયરેક્ટલી આવી જાય તો વિશ્વના બધા જ જીવો કેવડી રહી જાય. ખ્યાલ આવે છે ને? પણ એમ તો થતું નથી. જે સંસારી જીવો છે એમનું તો જ્ઞાન અલ્પ છે ને, તો એમના જ્ઞાનથી મને જ્ઞાન થઈ શકતું નથી. બરાબર? આગળ જો, જીવને જો પરથી જ્ઞાન થાય તો જીવ અને પર એક તત્વ થઈ જાય, પણ એમ તો બને નહીં. જો મને અને ડોક્ટરને એક જેવું જ્ઞાન થાય, મારો દર્દ જો ડોક્ટરને પણ ફીલ થાય, જો વિચાર તો કરો કેવી કોમ્પ્લિકેટેડ સિચ્યુએશન બને. જો એ ડોક્ટરને દિવસમાં 100 દર્દી મળવા જતા હોય, કોઈને માથું દુખે, કોઈને પેટમાં દુખે, કોઈને હાથમાં દુખે, કોઈને કાનમાં દુખે, ગમે ત્યાં દુખતું હોય ને લોકોને. હવે જો એ ડોક્ટરને બધાનો દર્દ જણાવવા લાગે, તો બિચારા ડોક્ટરને તો એક સાથે માથું દુખે ને, પેટે દુખે ને, હાથે દુખે ને, કાન દુખે ને, બધું એક સાથે એને દુખવા લાગે. ખ્યાલ આવે છે કે નહીં? દુખવા લાગે એટલે કે એને બધા જ દુઃખનું જ્ઞાન થવા લાગે. તો પેલા દર્દીને તો એક જ જગ્યાએ દુખતું હતું તો એ તો ઓછો દુખી છે, અને પેલા ડોક્ટરને બધી જ જગ્યાએ દુખે છે પેલા 100 પેશન્ટનું તો એ તો બિચારા વધારે દુખી થઈ ગયા. ખ્યાલ આવે છે કે નહીં? આનાથી શું નક્કી થાય છે કે દરેક જીવનું જ્ઞાન એની પાસે છે ને એ જ બેનિફિશિયલ છે. ખ્યાલ આવ્યો? દરેક જીવનું જ્ઞાન પોતા પાસે છે એ જ બરાબર. આ ખ્યાલ આવ્યો? જો આપણે ક્યાંથી વાત છે ઉપાડી હતી, ક્યાંથી વાત ઉપાડી હતી કે ભાઈ 6 દ્રવ્ય જે જોયા એ તો એક સાધારણ ચર્ચા કરી, હવે મારે મારી ચર્ચા કરવી છે તો મારા માટે પ્રયોજનભૂત શું છે? મારું પ્રયોજન છે સુખી થવું, અને સુખી થવા માટે જે વસ્તુને જાણવી પડે તેને કહેવાય છે તત્વ. તત્વ જે વસ્તુનો સ્વભાવ જાણવાથી અને સમજવાથી મને સુખની પ્રાપ્તિ થશે તેને કહેવાય છે તત્વ. ખ્યાલ આવ્યો? હવે એ તત્વ કયા છે અને કયા કેટલા છે અને કયા કયા છે એની આપણે વાત કરીએ. જો સેકન્ડ ક્વેશ્ચન, તત્વ કેટલા છે? તો તત્વ 7 છે. આ નામ તો બધાને આપણને ખ્યાલ જ હશે ને, જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ. બરાબર? તત્વ કયા છે અને કેટલા છે? તો તત્વ 7 છે. કયા 7? જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ. બરાબર? જો હવે આગળ એનું સ્વરૂપ જોઈએ, 7 તત્વનું સ્વરૂપ શું છે? જો એક એક કરીને આપણે લેશું. પહેલા આની પરિભાષાઓ જોઈ લઈએ, પછી આ 7 જ કેમ છે એ પાછળથી જોશું. બરાબર? તો પહેલા આજે તો આની પરિભાષા પહેલા જોઈએ. જો તો જીવ તત્વ કોને કહેવાય? સૌથી પહેલા જીવ તત્વ કોને કહેવાય? કે જીવ અર્થાત આત્મા. જીવ અર્થાત આત્મા. આત્મા એટલે શું? આત્મા શબ્દ વોટ ડઝ ઇટ મીન? જો જીવ તો છે ને, આ જો આ કદાચ લોકોને ડિફરન્સિએશન ન ખબર હોય તો ધ્યાન દે, વિશ્વમાં 6 દ્રવ્ય છે ને, તેમાં એક જીવ નામનું દ્રવ્ય છે. વિશ્વમાં આત્મા નામનું દ્રવ્ય નથી. ખ્યાલ આવે ને? વિશ્વમાં જીવ નામનું દ્રવ્ય છે. પણ જેવી રીતના આપણે ગુજરાતીમાં કહીએ ને હું, આપણે શું કહીએ? હું અને તમે, હું અને તમે. આ તો આપણે સિમ્પલ ગ્રામરમાં ફર્સ્ટ પર્સન ને સેકન્ડ પર્સન હોય ને, હું, તમે અને તે, થર્ડ પર્સન, આઈ, યુ અને હિમ, ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન. એવી રીતના સંસ્કૃતમાં આત્મા, આત્મા ઇઝ ફર્સ્ટ પર્સન. ખ્યાલ આવે છે ને? જે મીનિંગ ગુજરાતીમાં હુંનો થાય છે, ઇંગ્લિશમાં આઈ અથવા મીનો થાય છે, એ જ મીનિંગ સંસ્કૃતમાં આત્માનો થાય છે. ખ્યાલ આવે છે ને? આત્મા કોઈ પદાર્થનું નામ નથી. જેવી રીતના જીવ એક પદાર્થનું નામ છે, આત્મા એ પદાર્થનું નામ નથી. જેવી રીતના હું જીવ છું તો અહીંયા એટલે કીધું છે જીવ અર્થાત આત્મા. ખ્યાલ આવે છે ને? જો ઇમેજિન કરો કે આ પૂતગલ પરમાણુઓ છે, ઇમેજિન કરો કે એનામાં પણ એક જાતની શક્તિ આવી જાય, જ્ઞાન જેવી કોઈક, એ પણ બોલવા લાગે કે આત્મા અર્થાત પૂતગલ. ખ્યાલ આવે? એ પોતાની જાતને શું કે? પૂતગલ. અર્થાત આત્મા એટલે કે એ પોતાની જાતને પૂતગલ કહે છે. આવું થતું નથી, આ તો ખાલી આત્મા શબ્દનો મીનિંગ સમજાવવા માટે. ખ્યાલ આવ્યો કે નહીં? તો હું કોણ છું? હું જીવ છું, એટલે કે હું આત્મા છું. બરાબર? જીવ અર્થાત આત્મા. તો હું કેવો છું? તે સદા જ્ઞાતા સ્વરૂપ, પરથી ભિન્ન અને ત્રિકાળ સ્થાયી ટકનારો છે. આ વિશ્વમાં 6 દ્રવ્ય આપણે જોયા હતા ને, એ 6 દ્રવ્ય જીવ, પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ, એ 6 દ્રવ્ય ત્રિકાળ છે. ત્રિકાળ છે કે નહીં? કે આજથી 1000 વર્ષ પહેલા પણ 6 દ્રવ્ય હતા કે નહીં, અને 1000 વર્ષ પછી પણ 6 દ્રવ્ય રહેશે ને? તો જો વિશ્વના બધા જ દ્રવ્યો, એમાં 2 સ્વભાવ છે. કયા સ્વભાવ? એક દ્રવ્ય સ્વભાવ જે ત્રણેય કાળ ટકનારો છે, અને એક પર્યાય સ્વભાવ જે નિરંતર બદલતો રહે છે. ખ્યાલ આવ્યો ને? વિશ્વના બધા જ દ્રવ્યમાં એક દ્રવ્ય સ્વભાવ છે જે ત્રિકાળ ટકે છે, અને એક પર્યાય સ્વભાવ છે જે નિરંતર બદલતો રહે છે. એવી જ રીતે હું જીવ, હું પણ એક વિશ્વનો એક દ્રવ્ય છું કે નહીં? તો હું જીવ છું તો મારામાં પણ કેવો સ્વભાવ છે કે એક ત્રિકાળ ટકનારો સ્થાયી રહેનારો જીવ પદાર્થ છે. હું પણ અનાદિકાળ પહેલાથી આ સંસારમાં છું ને, અને અનંતકાળ પછી પણ સિદ્ધ દશામાં હોઈશ કે નહીં, કે મારો નાશ થઈ જશે? હોઈશ ને. તો જો હું પણ ત્રણેય કાળ ટકનારો પદાર્થ છું. હવે મારો સ્વભાવ કેવો છે કે મારો સ્વભાવ જાણવાનો છે. મારામાં જ્ઞાન છે તો મારો સ્વભાવ જાણવાનો છે, એટલે હું જ્ઞાતા સ્વરૂપી છું. આ જીવ કેવો છે? જ્ઞાતા સ્વરૂપ. જ્ઞાતા સ્વરૂપ એટલે જાણવાનો જ એનો સ્વભાવ છે. નિરંતર જાણ્યા કરે છે, નિરંતર જાણ્યા કરે છે. અને કેવો છે? પરથી ભિન્ન છે. આ જીવ પદાર્થ પરથી ભિન્ન છે ને, નહીં તો અનાદિકાળથી કોઈ બીજા સાથે જોડાઈ ગયો હોત. તો પરથી શેને કારણે ભિન્ન છે? કે અગુરુ લઘુત્વ ગુણને કારણે દરેક દ્રવ્યની સત્તા, દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે છે. તો દરેક દ્રવ્યની સત્તા એમને એમ કાયમ રહે છે, તો મારી સત્તા પણ કાયમ છે. અને ત્રિકાળ ટકનારો, ત્રિકાળ ટકનારો તો મારો સ્વભાવ છે, પણ સાથે પર્યાયમાં નિરંતર પરિણામન પણ થાય છે. તો એ પર્યાયની વાત નીચે કરશે આશ્રવબંધાદી, ખ્યાલ આવે છે ને? આગળ વાંચી ગયો. તો હું કોણ છું? હું આત્મા છું, હું જીવ છું. મને છોડીને વિશ્વના જે બીજા પદાર્થો પણ છે ને, તે અજીવ છે. જો અજીવ જેમાં ચેતના અથવા જાણપણું નથી, તેવા દ્રવ્યો પાંચ છે. કયા પાંચ છે? તેમાં ધર્મ, અધર્મ, આકાશ અને કાળ, તે ચાર તો અરૂપી છે. અને પૂતગલ એ રૂપી છે જેમાં સ્પર્શ રસ ગંધ વર્ણ સહિત છે. ખ્યાલ આવ્યો? જો છ દ્રવ્ય છે એને જનરલી સાત તત્વોમાં કેટેગરાઇઝ કરવા હોય, જનરલી, તો જીવ દ્રવ્ય એ જીવ તત્વોમાં જાય અને બાકીના પાંચ દ્રવ્યો એ બધા અજીવ તત્વોમાં જાય, કેમ કે એમાં જીવ નથી ને. જીવમાં જીવ છે, જીવમાં ચેતના છે, જાણવા દેખવાનો સ્વભાવ છે. બાકીના પાંચ દ્રવ્ય એ જળ છે, એનામાં જાણવા દેખવાનો સ્વભાવ નથી. માટે એ બધા કેવા છે? એ બધા અજીવ છે. એ બધા કેવા છે? અજીવ છે. હવે એ પાંચમાંથી જે ધર્મ, અધર્મ, આકાશ અને કાળ, એ તો જીવની જેમ જ અરૂપી છે. અરૂપી એટલે કે એનામાં સ્પર્શ ગંધ વર્ણ નથી. અને પૂતગલ કેવું છે? પૂતગલ રૂપી દ્રવ્ય છે, તેનામાં સ્પર્શ ગંધ વર્ણ છે. જો આપણે જનરલી રૂપી ને અરૂપી એ કેવી રીતના કહીએ છીએ? કે રૂપી એટલે જે આંખેથી દેખાય તે, અને અરૂપી જે આંખેથી દેખાય નહીં તે. ખ્યાલ આવે ને? પણ જો એમ બરાબર નથી, એ બરાબર પરિભાષા નથી. કેમ બરાબર નથી? કેમ કે જો આંખેથી દેખાવા માટે સામેવાળી વસ્તુ સ્થૂળ હોવી જોઈએ. સૂક્ષ્મ પરમાણુઓ છે, આ હવામાં એ કેટલા બધા પરમાણુઓ છે કે નહીં? ડસ્ટ પાર્ટિકલ્સ છે, બેક્ટેરિયા વાયરસીસ છે, તો તે પણ છે કે નહીં? તે પણ છે ને. એ પણ પૂતગલ પદાર્થો છે, એટલે એમના શરીરો જે છે પૂતગલ પદાર્થ છે. પૂતગલ પદાર્થ છે ને, ભલે આપણી આંખેથી દેખાતા નથી પણ છે તો ખરા કે નહીં? તેવી જ રીતે આ સમજો, ઘરમાં બેલ વાગે, હા, અથવા કોઈ પદાર્થ નીચે પડી જાય અને જોરથી અવાજ આવે, અથવા બહાર વીજળી કે વાદળાઓનો ગડગડાટ આદિ થાય, અવાજ આવે છે કે નહીં? આ અવાજ શું છે? જીવ છે કે પૂતગલ છે? એ અવાજ પણ પૂતગલ છે. ખ્યાલ આવે છે ને? આંખેથી દેખાય છે અવાજ કે જો આ વાદળાઓનો ગડગડાટ થયો ને, પૂતગલ પરમાણુ જાણે આમ ટ્રાવેલ થઈને આવતા હોય એવું દેખાય છે? એવું નથી દેખાતું. પણ કાનેથી સંભળાય છે કે નહીં? તો કાનથી સંભળાય છે, માટે એ પણ પૂતગલ છે. બરાબર? હવે સમજો, આ નાકથી સ્મેલ લઈએ છે કે નહીં? પેલા પરફ્યુમનું આમ ફૂસફૂસ કરીએ અને વાતાવરણમાં બધે સ્મેલ ફેલાઈ જાય છે કે નહીં? તો હવે નાકમાં સૂંઘવામાં આવે છે કે નહીં? તો સૂંઘવામાં આવે છે એની પહેલા દેખાય છે કે આ જો સ્મેલ આવી 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 અને અહીંયા આમ કરીને નાકમાં ગઈ? એમ દેખાતી નથી, પણ તો પણ એ પરમાણુઓ વાતાવરણમાં બધે ફેલાઈ જાય છે અને નાકથી સૂંઘવાથી સ્મેલ આવે છે. ખ્યાલ આવે છે કે નહીં? આવી જાય છે સ્મેલ. એવી જ રીતે રસ, ટેસ્ટ, ટેસ્ટ પણ છે કે નહીં કોઈ પદાર્થનો? હવે આ તો આપણે જનરલી કંઈ ખાવાનું લઈએ તો મોટા કોર્સ પરમાણુઓ છે એટલે આપણને એનો દેખાય છે. પણ સમજો કોઈ ઘણીવાર આપણે જઈએ અને આમ સમજો આપણે બહુ એવી વરસાદવાળી જગ્યાએ જઈએ તો એ ભેજના પરમાણુઓ પણ આપણા મોઢામાં આમ એક ફીલ થાય કે ને. દરિયા કિનારે જઈએ તો દરિયા કિનારે પેલી ખારી હવા હોય અને ખારું મોઇશ્ચર પણ ખારી હોય તો આપણા આમ આમ થોડા મોઢામાં એવો ટેસ્ટ આવે છે કે ને. તો એ સ્પર્શ રસ ગંધ વર્ણ આ દરેકે દરેક ગુણ આ દરેકે દરેક અનુભવન તે પદાર્થને પૂતગલ બનાવે છે. ખ્યાલ આવે કે નહીં? જે જે વસ્તુમાં સ્પર્શ છે, જેમાં રસ છે, જેમાં ગંધ છે, જેમાં વર્ણ છે અને અવાજ પણ લઈ લ્યો સાથે, એ બધી જ વસ્તુઓ પૂતગલ છે. ખ્યાલ આવે? ભલે દેખાય કે ન દેખાય, ખ્યાલ આવે? એ બધા પૂતગલ. અને પૂતગલ હોવાને કારણે એ જડ પદાર્થ છે. જડ એટલે કે ચેતન નથી, તેનામાં જ્ઞાન નથી. ખ્યાલ આવ્યો? હવે આના સિવાય પણ બીજા ચાર જાતના પૂતગલ અજીવ પદાર્થો છે પણ તે પૂતગલ નથી. ખ્યાલ આવે છે? એ ચારમાં સ્પર્શ ગંધ વર્ણ નથી. તો કયા છે ચાર? ધર્મદ્રવ્ય, અધર્મ, આકાશ અને કાળ. આ ચાર પદાર્થો સ્પર્શ ગંધ વર્ણ રહિત હોવાથી તેને અરૂપી કહેવાય છે. જીવ પણ સ્પર્શ ગંધ વર્ણ રહિત છે માટે એને પણ અરૂપી કહેવાય છે. ખ્યાલ આવ્યો ને? જીવ અરૂપી છે પણ અજીવ નથી. અને ધર્મ અધર્મ આકાશ કાળ કેવા છે? અરૂપી છે અને અજીવ છે. ખ્યાલ આવ્યો બધાને? આ ક્લિયર થઈ ગયું? તો જો અજીવમાં શું કીધું કે જેમાં ચેતનપણું નથી એ બધા અજીવ પદાર્થ, અજીવ તત્વ છે. તે પાંચ જાતના અજીવ તત્વ છે. ઉદગલ જે રૂપી છે અને ધર્મ અધર્મ આકાશ અને કાળ જે અરૂપી છે. બરાબર? આ તો સાધારણ આપણી ચર્ચા થઈ. હવે જો જ્યાં સાત તત્વની આપણે પર્સનલાઇઝ ચર્ચા કરશું, જ્યાં પોતાની વાત કરશું, તો જીવ કોણ થશે? મારો આત્મા તે જીવ પદાર્થ. ખ્યાલ આવ્યો કે નહીં? મારો આત્મા તે હું જીવ. તો અજીવ કોણ થશે? મારા સિવાયના બધા જ પદાર્થો અજીવ. ખ્યાલ આવે છે કે નહીં? તો બધા પદાર્થમાં બીજા જીવો પણ આવી ગયા કે નહીં? એ જીવો એ બીજા જીવ છે તો જીવ જ, પણ તેમાં મારી સત્તા નથી માટે તે મારા માટે અજીવ છે. તે બીજા જીવો પણ જીવ જ છે એટલે જીવ દ્રવ્ય છે, પણ એમાં મારી મારા જીવની સત્તા નથી માટે મારા માટે તે અજીવ છે એટલે એને અજીવ તત્વમાં નાખવામાં આવશે. જો આ સાત તત્વની ચર્ચા પણ છે ને ક્યાંક સ્થૂળતાથી કરવામાં આવે અને ક્યાંક સૂક્ષ્મતાથી કરવામાં આવે, ખ્યાલ આવે છે? જ્યાં સમયસારજી પરમાગમમાં ત્યાં તો ત્યાં આવે છે સાત તત્વથી ભિન્ન આત્મજ્યોતિ, તો ત્યાં તો જે જીવ નામક ત્રિકાળી આત્મ પદાર્થ છે એને સાત તત્વથી ભિન્ન જ લઈ લીધો, તો પછી અહીંયા જીવ તત્વમાં શું નાખશે ત્યાં? કે જીવને જીવની સ્વભાવ જ્ઞાનરૂપ પર્યાય. ખ્યાલ આવે ને? એ સૂક્ષ્મ ચર્ચા છે, એને હમણાં આપણે નહીં લઈએ. આ જે છે હમણાં સ્થૂળ ચર્ચા છે, તો સ્થૂળ ચર્ચામાં જીવ દ્રવ્ય અને જીવ તત્વને એક કહી દીધા, તો અજીવમાં કોણ આવ્યું? કે બાકીના પાંચ જ દ્રવ્ય આવ્યા. કેમ? કેમકે બધા જીવોને જીવમાં લઈ લીધા. ખ્યાલ આવે ને? એનાથી નેક્સ્ટ લેવલની સૂક્ષ્મ ચર્ચામાં જઈએ તો મારો જીવ તે જીવ તત્વ અને બાકીના બધા જ જીવ દ્રવ્યો પણ જીવ તત્વ મારા માટે. ખ્યાલ આવે છે ને? પછી એનાથી સૂક્ષ્મ એનાથી સૂક્ષ્મ એની ચર્ચા આપણે પછી ક્યારેક કરશું. આટલી બધાને ખ્યાલ આવી ગયો? હવે જો આગળ જોઈએ, જો અત્યાર સુધી આપણે શેની વાત કરી, અત્યાર સુધી આપણે શેની વાત કરી કે આ વિશ્વના છ દ્રવ્ય છે, તો છ દ્રવ્યમાંથી એક જીવ દ્રવ્ય તેને જીવ તત્વમાં નાખ્યો અને બાકીના પાંચ એ બાકીના પાંચ અજીવ તત્વ અજીવમાં નાખી દીધા, તો આખું વિશ્વ પતી ગયું ને. આ વિશ્વ વિશ્વ કોને કહેવાય? છ દ્રવ્યના સમૂહને વિશ્વ કહે છે. બરાબર? છ દ્રવ્યના સમૂહને વિશ્વ કહે છે. તેમાં જીવ તો જીવમાં આવી ગયો, બાકીના પાંચ અજીવમાં આવી ગયા, તો હવે બચ્યું શું? જો હવે કઈ બચ્યું જ નહીં તો પછી આશ્રવ બંધ સંવર નિજરા મોક્ષ એમાં શું લેશે? આ ખ્યાલ આવે છે ને? મારો ક્વેશ્ચન ખ્યાલમાં આવ્યો કે નહીં? જો છ દ્રવ્યમાંથી બધા જ દ્રવ્યને બે માં ડિવાઈડ કરી નાખ્યા, જીવને જીવમાં નાખ્યું અને બાકીના પાંચને અજીવમાં નાખ્યા, તો હવે આશ્રવ બંધ આદિની જરૂરત જ શું છે? તો જો જરૂરત છે. કેવી રીતના? હવે એ જોઈએ. ફરીથી આપણે વી ગો બેક ટુ અવર પ્રયોજન, આપણું પર્પસ. પ્રયોજન શું હતું? કે મારે સુખી થવું છે, બરાબર. પ્રયોજન શું હતું? કે જીવને સુખી થવું છે. તો હવે મને તમે જવાબ આપો કે જે જીવને સુખી થવું છે એનો મતલબ કે વર્તમાનમાં દુઃખી છે, બરાબર. જીવને સુખી થવું છે તો વર્તમાનમાં દુઃખી છે, તો આ જે સુખ દુઃખની અવસ્થા જે છે એ જીવનો દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? ખ્યાલ આવ્યો કે નહીં મારો ક્વેશ્ચન? જીવ ને સુખી થવું છે માટે દુઃખી છે અત્યારમાં, અત્યારના દુઃખી છે ને, તો જીવ શું દ્રવ્યથી દુઃખી છે કે ના? દ્રવ્યથી તો દુઃખી નથી. કેમ? કેમકે જો દ્રવ્યથી દુઃખી હોય તો ક્યારે સુખી જ ના થઈ શકે. જીવનો સ્વભાવ જ દુઃખરૂપ થઈ જાય, ખ્યાલ આવ્યો ને? માટે જીવ દ્રવ્યથી તો દુઃખી નથી. તો એને સાઈડ પર મૂકો. તો શું જીવ ગુણથી દુઃખી છે કે ના? ગુણથી પણ દુઃખી નથી. કેવી રીતના? કે જો જીવમાં એક સુખ નામનો ગુણ છે, ખ્યાલ આવે? જીવમાં સુખ નામનો ગુણ છે, પણ જીવમાં દુઃખ નામનો કોઈ ગુણ જ નથી. જીવમાં દુઃખ નામનો કોઈ ગુણ જ નથી. તો સંબંધ કેન આર્ગ્યુ, જો દુઃખ નામનો ગુણ જ નથી તો દુઃખી શું કામ છે? ખ્યાલ આવે છે કે નહીં? જો દુઃખ નામનો ગુણ જ નથી તો જીવ દુઃખી કેમ છે? કેમ કે જીવમાં દુઃખ નામની પર્યાય ઉત્પન્ન થાય છે. ખ્યાલ આવે ને? આ જે દુઃખ જે છે એ પર્યાય રૂપે છે. પર્યાય કેવી હોય? એક સમયની હોય. પર્યાય કેવી હોય? એક સમયની હોય. અને ગુણ કેવો હોય? ત્રિકાળ, ત્રણે કાળ રહેનારો. જો જીવમાં દુઃખ નામનો ગુણ હોય તો જીવે ત્રિકાળ દુઃખી રહેવું પડે, ખ્યાલ આવે છે ને? અને જો એવું થાય તો સિદ્ધ ભગવાન પણ દુઃખી હોવા જોઈએ, હરિયંત ભગવાન પણ દુઃખી હોવા જોઈએ, તો જીવ ક્યારે સુખી થઈ જ ન શકે. કેમ? કેમકે એમાં ત્રિકાળ દુઃખ નામનો ગુણ જ છે. માટે જીવના ગુણોમાં પણ દુઃખ નામનો ગુણ નથી, બરાબર. તો દ્રવ્યમાં નથી અને ગુણમાં નથી. તો દુઃખ ક્યાં છે? કે જીવની પર્યાયમાં છે, જીવની વર્તમાન અવસ્થામાં છે. ખ્યાલ આવે? જીવની વર્તમાન અવસ્થા, જીવની પર્યાયમાં દુઃખ છે, બરાબર. તો જો હવે આપણે સાત તત્વમાં, જીવ તત્વમાં જીવને લઈ લીધો, અજીવ તત્વમાં બાકીના પાંચ દ્રવ્યોને લઈ લીધા, તો હવે આશ્રવ બંધ આદિમાં શું લેશે? આશ્રવ બંધ આદિમાં જીવની સુખી અને દુઃખી પર્યાય લીધો છે. ખ્યાલ આવે છે કે નહીં? જીવની એટલે કે મારી જે દુઃખરૂપ અવસ્થા છે તેને આશ્રવ બંધમાં લીધા, અને સુખરૂપ અવસ્થા છે તેને સંવર નિદ્રા અને મોક્ષમાં લીધા. ખ્યાલ આવ્યો કે નહીં? આજે વાત શું ચાલી? જ્યાં આપણે દ્રવ્યની વ્યવસ્થા જોતા હતા તો શું કીધું? વિશ્વમાં છ દ્રવ્ય છે. અને જ્યાં આપણે તત્વની વ્યવસ્થા જોઈએ છે તો આપણે શું કર્યું? હવે એમાંથી જે છ છે ને, એ છ માંથી જીવ પર આપણે ઝૂમ ઇન કર્યું. ખ્યાલ આવે છે કે નહીં? જ્યાં દ્રવ્યની વ્યવસ્થા જોતા હતા તો વિશ્વના જે છ દ્રવ્ય છે એનો એક સાધારણ વર્ણન કર્યું. હવે જ્યાં તત્વની વ્યવસ્થા જોઈએ છે તો એમાંથી જે જીવ જે છે ને, જીવ દ્રવ્ય, એના પર આપણે ઝૂમ ઇન કર્યું. હવે ઝૂમ ઇન કર્યું તો બાકીના બધા દેખાવાના બંધ થઈ ગયા ને, એટલે એને અજીવ તત્વમાં નાખીને સાઈડ પર કરી નાખ્યા. હવે જે જીવ પર ઝૂમ ઇન કર્યું તો જીવમાં બે ફાટા પાડી દીધા. શું ફાટા પાડ્યા? કે જે જીવનો દ્રવ્ય અને ગુણ જે છે એ દ્રવ્ય અને ગુણને જીવ તત્વોમાં નાખ્યો, અને જીવની જે પર્યાયો છે તો પર્યાયોમાં વિકારી પર્યાય અને નિર્વિકારી પર્યાય એ બેમાં આખા ભેદ પાડીને હવે એને બાકીના પાંચ તત્વ જે છે, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ, એમાં એનું વર્ણન કરશે. ખ્યાલ આવ્યો? તો જીવ અને અજીવ એ દ્રવ્ય તત્વ છે, અને આશ્રવ બંધ સંબંધ નિદ્રા મોક્ષ એ પર્યાય તત્વ છે. હવે એની પરિભાષા અને એનું વિશેષ વર્ણન એ આપણે નેક્સ્ટ ક્લાસમાં લઈશું. નેક્સ્ટ ક્લાસમાં આપણે આ સાત તત્વોમાં ત્રીજો જે ક્વેશ્ચન છે એમાં આશ્રવ તત્વની પરિભાષાથી આગળ વધારશું. જીનવાણી સ્થિતિ હે જીનવાણી ભારતી તો હિ જપો દિન રે, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ ચેન. જીનવાણી કે જ્ઞાન સે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દે તું લો. બોલો જીનવાણી માતનો જય હો. જય જીનેન્દ્ર બધા.